સમય સાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર અને એની સાથે એની આત્મખ્યાતિ નામની ટીકા જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને રચી છે એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આપણે 13મી ગાથા અને એના પછી 9મા શ્લોક સુધી સ્વાધ્યાય કર્યો છે. 9મો શ્લોક, શ્લોક કહો કે કળશ કહો, આ શ્લોક અમૃતચંદ્રાચાર્ય ભગવાને રચ્યા છે. એ આખું એક શાસ્ત્ર બની જાય છે. એ બધા શ્લોક છે એ પણ એક આખું શાસ્ત્ર થાય છે. આપણે 9મા શ્લોકમાં 13મી ગાથા પછી જે વાત આવી એ વાતમાં એમ કહ્યું કે ભેદોને જે ભેદરૂપ વાત છે એને અત્યંતપણે ગૌણ કરવામાં આવે, એને બિલકુલ લક્ષમાં ન લેવામાં આવે, અત્યંત ગૌણ કરીને એમ કહેવામાં આવે કે પ્રમાણ નય વગેરે જે છે એ બધા તો કંઈ છે જ નહીં. જ્યારે શુદ્ધ આત્માનો અનુભવ થાય ત્યારે એ તો જાણે કે કંઈ રહેતા જ નથી. હવે પ્રમાણ નય નિક્ષેપ આ બધું નથી એમ કહેવાનો આશય નથી, પણ ત્યાં આત્માનો અનુભવ કેવી રીતે થાય છે અને એ સમય શું થાય છે, એ સમય જે બને છે એની વાત કહેવામાં આવી. નય નિક્ષેપ પ્રમાણ એ દ્વારા આપણે સત્યને સમજીએ છીએ, આત્માનું સ્વરૂપ પણ એ દ્વારા આપણને સમજાય છે. એટલે આપણે જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતા હોઈએ, દ્રવ્યશ્રુત એટલે જે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે જ્ઞાન આવ્યું છે એ જ્ઞાન એ દ્રવ્યશ્રુત કહેવાય. જિનેશ્વર ભગવાનની વાણી પ્રત્યક્ષ સાંભળીએ અને જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે એ બધું દ્રવ્યશ્રુત છે. એને પછી આપણે એ જ પ્રમાણે આત્મસાત કરી લઈએ એટલે એ ભાવને બરાબર આપણે એ જ રીતે પકડીએ છીએ અને એમ જ અનુભવ થાય છે તો પછી એ ભાવશ્રુત પ્રગટ થયું એમ કહેવામાં આવે. મહાપુરુષોએ એવું જ ભાવશ્રુત પ્રગટ કર્યું, ગણધર ભગવાને એવું જ ભાવશ્રુત પ્રગટ કર્યું. એટલે માત્ર એમ નહીં કે તીર્થંકર ભગવાનની વાણી સાંભળી અને પછી સાંભળીને એમાંથી યાદ રાખીને કંઈ શાસ્ત્રની રચના કરી છે એમ નથી. શાસ્ત્રની રચના એવી રીતે થઈ શકે જ નહીં. આ આગમની રચનાની વાત આપણે કરીએ છીએ કે આગમ જે રચાય છે તો કંઈ એમ નથી કે તીર્થંકર ભગવાનની વાણીમાં જે સાંભળવામાં આવે એ સાંભળી અને પછી શાસ્ત્રની રચના કરવામાં આવે એમ નથી હોતું. બીજી એક વાત છે કે ઘણાના મનમાં એમ છે કે તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાન પ્રગટ થયા પછીથી એ દેશના આપે અને એ કોઈ ભાષામાં દેશના આપે, અર્ધમાર્ગી ભાષામાં. આ વાત પણ બરાબર નથી. તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એ એમની સર્વોત્કૃષ્ટ દશા છે. હવે એમને કોઈ પ્રત્યે રાગ હોય નહીં, કોઈ એટલે કોઈ પ્રત્યે ન હોય. એમને હવે કોઈ પ્રત્યે દ્વેષ પણ ન હોય, રાગ પણ ન હોય. એમને ચાર ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે એમ કહીએ, પણ એ ચાર ઘાતી કર્મોનો ક્ષય તો થયો છે, કેમ કે એમની એવી ઊંચી દશા વર્તે છે એટલે હવે એ ચારે ચાર ઘાતી કર્મની બધી જ પ્રકૃતિઓનો ક્ષય થઈ ગયો છે. અને એવી જ્યારે એમની દશા વર્તતી હોય અને એ દશા જે સાતમા ગુણસ્થાનથી ઉત્તરોત્તર વધતા વધતા તેરમા ગુણસ્થાન સુધી પહોંચી છે, તો એ બધું કેવી રીતે થયું છે? એ ધ્યાનમાં થયું છે. એ ધ્યાનમાં થયું છે. ધ્યાનમાં શું થાય છે? તો કે એકાગ્રતા થાય છે, સ્વરૂપ સાથેનું જોડાણ થાય છે. એકાગ્ર એટલે એકને અગ્ર કરવું, એકને મુખ્ય કરવામાં આવે એનું નામ એકાગ્રતા. એ એકાગ્રતા કેવી રીતે થાય છે? સ્વરૂપની સાથે એકાગ્રતા થાય છે તો એ રીતે થાય છે કે એ હવે બીજા બધેથી લક્ષ્યને પોતે પાછું ખેંચી લે છે, બીજે ક્યાંય લક્ષ્ય કરતા નથી. એટલે એને શાસ્ત્રની ભાષામાં કહીએ તો એમના જ્ઞાન દર્શનના ઉપયોગને બીજે બધે જ્યાં એ ફરતો હતો ત્યાંથી એ પલટાવીને પોતાના સ્વરૂપ તરફ લઈ જાય છે અને એ પોતે એ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. એટલે એ જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપમય થાય છે. આ પોતાના સ્વરૂપમય થવું એટલે શુદ્ધ ભાવે રહેવું, પોતાના સ્વરૂપ સાથે એક રૂપ થઈને રહેવું, અને એમ કરતા એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે. એ ધ્યાનની દશા છે, એમાં બીજો કોઈ વિકલ્પ હોતો જ નથી. અહીંયા પણ એ વાત નવમા શ્લોકમાં પણ એ જ વાત કરી કે ત્યારે એ ધ્યાનની દશા છે ત્યારે પછી બીજો કોઈ વિકલ્પ હોતો જ નથી. તીર્થંકર ભગવાનને પણ નથી હોતો અને બીજાઓને પણ જ્યારે પોતે ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં રહે છે ત્યારે કોઈ વિકલ્પ હોતો જ નથી એમ કહેવામાં આવ્યું. અને તીર્થંકર ભગવાનનો જીવ છે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો પછી સાતમા ગુણસ્થાનથી જે શ્રેણી ચડે છે, શ્રેણી ચડે છે એટલે ઉત્તરોત્તર એમની દશા અદભુત થતી જાય છે અને એમાં કર્મોનો ક્ષય થતો જાય છે. એમને હવે કોઈ કષાયો પણ રહેતા નથી એવી જે દશા થાય છે તો એ બધું ધ્યાનમાં થાય છે. સાતમા ગુણસ્થાનથી, સાતમા ગુણસ્થાનના બે ભાગ, એમાં બીજા ભાગથી શરૂ કરીને શ્રેણી ચડે છે તો આઠમું, નવમું, દસમું તો અંતર મુહૂર્તમાં આવી જાય છે અને દસમા ગુણસ્થાનથી એ ક્ષપક શ્રેણી ચડે છે. ક્ષપક શ્રેણી એટલે ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી બે કહીએ છીએ ને, ક્ષપક શ્રેણી એટલે જેમાં કર્મોનો ક્ષય થયો છે એટલે હવે પાછા પડવાનું થતું જ નથી અને એ ક્ષપક શ્રેણી ચડે તો પછી એ બારમા ગુણસ્થાને આવે છે અને ઉપશમ શ્રેણી ચડ્યા છે એટલે હજી કર્મો પડ્યા છે, સત્તામાં પડેલા છે, જે ફળ આપવા રૂપે નથી એમ જે દશા હોય એ ઉપશમ છે. તો અહીંયા તો ક્ષપક શ્રેણી ચડીને એ દસમે ગુણસ્થાને આવ્યા છે તો ત્યાંથી પછી એ બારમે ગુણસ્થાને આવે છે. જો ઉપશમ શ્રેણી ચડીને આવ્યા હોય તો અગિયારમે ગુણસ્થાને જાય છે. એટલે દસમેથી બારમે ગુણસ્થાને આવ્યા છે અને બારમે ગુણસ્થાને એમને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. સાતમે થી આઠમે, નવમે, દસમે એ વખતે એ શ્રેણી ચડે છે ત્યારે પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને પછી બારમે ગુણસ્થાને એ બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે. એ વખતે કર્મોની ઘણી નેજરા થઈ જાય છે, એમની આત્માની દશા ઘણી ઊંચી થાય છે અને ચાર ઘાતી કર્મોનો નાશ થાય છે અને એમ થતા એમને કેવળ જ્ઞાન થાય છે. એ તેરમું ગુણસ્થાન છે. હવે તેરમું ગુણસ્થાન છે, ચાર ઘાતી કર્મોનો નાશ થયો છે પણ ચાર અઘાતી કર્મો બાકી રહ્યા છે. અઘાતી કર્મો કયા છે? આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. હવે વેદનીયમાં તો સાતા વેદનીય જ હોય છે, અસાતા વેદનીય પ્રભુને હોતું જ નથી. હવે કોઈ અસાતા વેદનીયનો ઉદય એમને આવે જ નહીં. એટલે કેટલાકને એવી માન્યતા છે કે કેવળ જ્ઞાન થયું ને ત્યાર પછીથી તીર્થંકર ભગવાનને કોઈક રીતે એમને કંઈ તકલીફ હોય કે એવું હોય જ નહીં. પ્રભુ કેવળ જ્ઞાન થયા પછીથી એમનું શરીર જે છે એ શરીર જે છે એ કોળિયાનો આહાર પણ ગ્રહણ કરતું નથી. એટલે કે એમને કવળ આહાર હોતો જ નથી. એમને હવે કોઈ કવળ આહાર પણ હોતો નથી એવી એ દશા છે અને શરીરમાં લોહી પણ સફેદ થયું છે. તીર્થંકર ભગવાન નથી એને આવું પરમ ઔદારિક શરીર કેવળ જ્ઞાન થયા પછીથી થાય છે. પણ જે તીર્થંકર ભગવાનનો જીવ છે એ તો જન્મથી જ પરમ ઔદારિક શરીર લઈને જ આવે છે અને હવે તો પરમ ઔદારિક શરીરમાં હવે જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે ત્યાર પછીથી તો કોઈ એવો કોઈ કોળિયાનો એવો આહાર લેતા જ નથી. અને પ્રભુ તો પોતે પોતાના સ્વરૂપમાં જ સ્થિર હોય છે, એમને કોઈ તરફ હવે કોઈ પ્રકારે રાગ થતા નથી. એટલે હવે એ કોઈ એવો ઉપદેશ આપે ભાષામાં અથવા તો કોઈને સંબોધન કરીને ઉપદેશ આપે એવું હોય જ નહીં. તો પછી આપણને એમ થાય કે પણ પ્રભુએ તો એવું નામકર્મ બાંધ્યું છે, તીર્થંકર નામકર્મ, કે જેને લીધે થઈ અને અસંખ્ય જીવોનું કલ્યાણ થાય, તો એ કેવી રીતે બને જો ઉપદેશ ના આપે તો? તો પ્રભુ એમાં એવું છે કે એ નામકર્મ બાંધ્યું છે, અત્યારે ઉદયમાં આવે છે તીર્થંકર નામકર્મ, અને એ વખતે પ્રભુને ઈચ્છા હોતી જ નથી, એમને મનમાં મન સાથેનો સંયોગ જ રહ્યો નથી, એટલે હવે કોઈ ઈચ્છા વિકલ્પો સંકલ્પો એવું કંઈ હોતું જ નથી. અને સ્વયં કેવળ જ્ઞાન થયું છે એના નિમિત્તે એ સ્વયં ઓમકાર ધ્વનિ છૂટે છે, એ દિવ્ય ધ્વનિ છે. અને એ ઓમકાર ધ્વનિ સમોસરણમાં જે બેઠા છે બધાને ત્યાં સાંભળવામાં આવે છે, અને કેટલાય બીજા અંતર સુધી એ ઓમકાર ધ્વનિ સંભળાય છે. અને એ ઓમકાર ધ્વનિ દ્વારા વહેતું જ્ઞાન એ કંઈ નિષ્ફળ જતું નથી. કદાચ એ ઓમકાર ધ્વનિ આપણને અહીંયા ન સંભળાતી હોય, પણ એ ઓમકાર ધ્વનિ છે, એ પ્રચંડ ધ્વનિ છે, અને એ અહીંયા સુધી પહોંચે છે, જગત આખામાં એ ફેલાય છે. અને ત્યાં સમોસરણમાં જે મહાપુરુષો બિરાજી રહ્યા છે એવા એ ભાવલિંગી મુનિ એને ગ્રહણ કરે છે. એટલે જે ગણધર છે એને બરાબર સાંભળે છે, સમજે છે અને અનુભવે છે. એ અનુભવ થાય છે એ ભાવશ્રુત કહેવાય. જે ઓમકાર ધ્વનિ જે એમને સંભળાય છે એ આખું દ્રવ્યશ્રુત છે, અને જે પોતે એવું જ અનુભવે છે એ એમનું ભાવશ્રુત છે. અને એવું ભાવશ્રુત જ્ઞાન થયા પછી એમાંથી એ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. એટલે આ રીતે શાસ્ત્રની રચના થાય છે. કોઈ ગમે તેમ શાસ્ત્રની રચના માત્ર કોઈ પાસેથી વાત સાંભળી અને લખી નાખીએ એમ નથી થતું, એમ હોઈ શકે પણ નહીં. જ્ઞાન અનુભવ વિનાનું છે તો પછી કોઈ શાસ્ત્રો લખવાનો અધિકારી જીવ થતો જ નથી. કેમ કે આચાર્ય ભગવાન છે એ પણ એમ જ કરે છે કે એ જ્ઞાનને પોતે ગણધર પાસેથી સાંભળે છે, સમજે છે, આત્મસાત કરે છે અને અનુભવે છે, પછી શાસ્ત્રની રચના કરે છે, શબ્દોમાં લખે છે. એટલે જ્યાં સુધી અનુભવ ન હોય ત્યાં સુધી કોઈએ શાસ્ત્ર લખવા જોઈએ નહીં, અને લખે તો એ શાસ્ત્ર એ માન્ય કહેવાતા નથી, એ શાસ્ત્ર માન્ય નથી, એ સાચા શાસ્ત્રો પણ નથી. વર્તમાનમાં ઘણા લોકો પુસ્તક લખે છે, આત્મજ્ઞાન વિના એવા પુસ્તક લખવા જોઈએ નહીં. એવા પુસ્તક લખતા પહેલા ખૂબ વિચાર કરવો જોઈએ કે આપણે કેટલું સમજ્યા છીએ. બીજી વસ્તુ લખવી વાત જુદી છે, પણ એમાં આધ્યાત્મિક પુસ્તકમાં એવી જો વાત લખવાની વાત આવે તો એમ લખાય નહીં. સમયસારની ટીકા લખવાની વાત આવે તો એવા આત્મજ્ઞાની થયા ન હોઈએ. કુમકુંદાચાર્ય ભગવાનની ગાથાઓમાં જે ભાવ કયા છે એવા ભાવ આપણને પ્રગટ ન થયા હોય અને આપણે સમયસારની ટીકા લખીએ તો એ યોગ્ય નથી. એ જ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાનના જે કળશ છે એના ઉપર ટીકા લખવાની આપણી પાત્રતા કેટલી એ વિચારવું જોઈએ. એમ લખાય નહીં, અરે એમ ભાષાંતર પણ કરાય નહીં. જ્યાં સુધી તમે એને પૂર્ણપણે આત્મસાત કરતા નથી, તમને પોતાને એવો અનુભવ થયો નથી, એ ભાવને તમે પકડી નથી શકતા, ત્યાં સુધી માત્ર શબ્દોને તમે બીજી ભાષામાં ફેરવી નાખો એ બરાબર નથી. એવું પણ કરાય નહીં, કેમ કે આ શબ્દો નથી, આ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ, એ શબ્દ બ્રહ્મ એટલે શું? કે જે શબ્દો દ્વારા આપણને જ્ઞાન થાય છે. કઈ રીતે જ્ઞાન થાય છે? કે કોઈ પણ શબ્દ છે એને વાચક કહેવામાં આવે. એ શબ્દને આપણે લખેલો વાંચીએ અથવા તો સાંભળીએ એટલે એ દ્વારા એનું જે વાચ્ય એનું આપણને જ્ઞાન થાય છે. જેમ કે સાકર શબ્દ આપણે વાંચીએ, સનેકાનો શાક અને કઈની કર અને કઈની ર, એવો સાકર શબ્દ વાંચીએ છીએ તો એ શબ્દ તો વાચક છે, ત્યાં કોઈ સાકર નથી, પણ એ વાંચતા આપણને જ્ઞાન શેનું થાય છે? તો પેલો સાકર સફેદ રંગનો જે ગાંગડો છે, મીઠો સફેદ રંગનો ગાંગડો, એનું આપણને એના દ્વારા જ્ઞાન ભાન થાય છે. એ શબ્દ સાંભળતા કે વાંચતા જેનું જ્ઞાન થાય છે એ એનું વાચ્ય છે. એ એનું વાચ્ય છે અને આ શબ્દ છે તે વાચક છે. તેવા વાચક શબ્દોની સાથે રમત ગમત ગમત ન થાય પ્રભુ. એ શબ્દો સાથે રમત અને ગમત કરવાની નથી હોતી. આ અધ્યાત્મ શાસ્ત્ર છે, એમાં જે જે શબ્દ છે તે એ કોઈકનું વાચ્ય છે, અને એ જે વાચ્ય છે અને એમાં એ વાચ્ય જે ભાવ દર્શાવે છે, જો એ ભાવ આપણે ન દર્શાવીએ અને એના કરતા બીજો ભાવ દર્શાવીએ તો કેટલો મોટો અનર્થ થઈ જાય. એટલે એ ભાવ આપણે જ્યાં સુધી આત્મસાત કર્યો ન હોય, એનો અનુભવ ન થયો હોય, ત્યાં સુધી એમ પણ કરાય નહીં કે એના ભાષાંતર કરવા બેસી જઈએ. આપણને બે ભાષા આવડે છે એટલે એમ પણ થાય નહીં. પ્રભુ, એ વસ્તુ આખી જુદી છે. ઘણાને હમણાં મનમાં બધું બહુ ઉપડ્યું છે એટલે ગમે તેમ ભાષાંતરો કરે છે, અને જે મૂળ ભાવ છે એ ભાવને બદલે કંઈક વિચિત્ર ભાવ એમાંથી આપણને લાગે એવા એવા કેટલાય ભાષાંતરો જોવામાં આવે છે. એવું ન કરાય. આ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મનું એનું માન સમજવું જોઈએ, અને એમાં જે ભાવ ભરેલા છે એને પહેલા આપણે પોતે પ્રગટ કરીએ, એવા ભાવ આપણને પ્રગટ થાય. 100 વાર તમે સમયસર વાંચો, ગુરુદેવે જે કહ્યું છે, તો પણ તમને એ સમયસર જે છે એ જે રીતે ગુરુદેવે કહ્યું છે એ રીતે તમને નહીં આવડે. કેમ નહીં આવડે? કેમ કે ગુરુદેવની વાત જુદી હતી. ગુરુદેવને તો અંતરમાંથી એ વાત આવતી હતી. ગુરુદેવને તે અભ્યાસથી આવતું હતું એમ નહોતું. એમને તો અંતરમાંથી સહજ રીતે પોતે એવું એવું પુણ્ય લઈને આવ્યા હતા, અને એ તો ભાવિ તીર્થંકરનું દ્રવ્ય છે. એટલે એમણે જે વાત કહી છે એ તો મોટા મોટા પંડિતોના ખ્યાલમાં પણ આવતી નહોતી. સંસ્કૃતમાંથી જે ભાષાંતર કરીને હિન્દી ગુજરાતી કરતા હતા, ખૂબ સંસ્કૃત અર્ધમાર્ગથી બધાનો અભ્યાસ હતો, એ પણ ત્યાં સોનગઢમાં બેસીને એને સાંભળતા હતા. એ પણ ત્યાં સાંભળતા હતા કે ગુરુદેવ શું અર્થ કરે છે. બધાને એ તરફ દ્રષ્ટિ રહેતી હતી કે આમાં શું કઈ રીતે અર્થ થાય છે, અને આમાં જે અર્થ એટલે ભાવ જે ભર્યા છે એ બધા ભાવને ગુરુદેવે બહાર લાવ્યા છે. એટલે મેં હમણાં એવું વર્તમાનમાં કંઈક મારા સાંભળવામાં આવ્યું છે કે કોઈક આ પ્રવચન રત્નાકરનું અંગ્રેજીમાં ભાષાંતર કરી રહ્યા છે, ત્યારે મને એમ મનમાં થયું કરે આ પ્રવચન રત્નાકર તો ગુરુદેવની વાણી ને એમાં જે ભાવ ભર્યા છે એ ભાવ સમ્યક દર્શન થયા પછી પણ એટલા ભાવ એવા ઉત્કૃષ્ટ ભાવ આપણને આવે નહીં ત્યાં સુધી આપણે ભાષાંતર કરીએ તો આ શબ્દ બ્રહ્મ જે છે એનું તો કચ્ચર ઘાણ વળી જશે. શું થશે? સમજવાની વાત છે પ્રભુ. કોઈ વ્યક્તિગત કોઈ પ્રત્યે વાત નથી, પણ જે ભાવ છે એ ભાવમાં ક્યાંય બાંધછોડ કરી ન શકાય. એ ભાવ જેમ છે તેમ જ સમજવા જોઈએ. અને આ તો આ પંચમકાળમાં આ સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર છે, અને એ તો અનંતકાળ સુધી આ વસ્તુ તો આ રહેવાની છે, એવી વસ્તુ છે પ્રભુ. એમાં ચેડા ન કરાય. એમાં ચેડા કરવા માટે આપણે બહુ વિચાર કરવો જોઈએ કે આપણે શું કરીએ છીએ, શું ફેરફાર કરી રહ્યા છીએ. આ વાત બરાબર નથી. કેટલાય જીવોને માટે એ મુશ્કેલીનું કારણ ઊભું થશે. આપણે અહીંયા વાત એ કરી રહ્યા હતા કે આવા આ શબ્દ બ્રહ્મની વાત જે છે એમાં જે જ્ઞાન આવે છે એના નિમિત્તે ભાવશ્રુત પ્રગટ થાય છે. એટલે આવું જ્ઞાન આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે બધું સમજવું પડે છે. એ દ્રવ્યશ્રુતને બરાબર સમજવું પડે છે, અને એમાં એ પ્રમાણની વાત છે એને પણ આપણે સમજવી પડે, નયની વાતને પણ સમજવી પડે, નિક્ષેપને સમજવો પડે. આ બધું બરાબર જેમ છે તેમ યથાર્થ સમજવું પડે. અને છતાં પણ અહીંયા આચાર્ય ભગવાન એમ કહે છે કે એ બધું સમજીએ છીએ તે છતાં પણ જે અનુભવ કરવાનો છે એ અનુભવના કાળે એ જે સમજ્યા છીએ એ બધો કોઈ વિકલ્પ એ વખતે હોતો નથી. એટલે અનુભવનો કાળ છે એ જ વખતે આવા પ્રમાણ નય ભેદની વાત હોતી નથી, એ વિકલ્પ રૂપે હોતા નથી. એનો અર્થ એમ નથી કે એ આપણે દ્રવ્યશ્રુતનો અભ્યાસ ન કરવો, એમ કહેવાનો આશય નથી. એની પાછળનો આશય એ છે કે આ બધું સમજવું છે એ સમજવા માટે આપણે એને ભેદ કરીને સમજીએ છીએ, કેમ કે એ સિવાય બીજી રીત નથી, બીજી કોઈ રીત નથી. એટલે સમજવા માટે થઈ અને આપણે એ રીતે સમજીએ છીએ, અને સમજીએ છીએ તો પછી ભાવશ્રુત થશે. દ્રવ્યશ્રુતને સમજ્યા વિના ભાવશ્રુત તો થવાનું નથી. એટલે જે ભાવશ્રુત છે એ આપણી પ્રેક્ટિસ છે, એ પ્રેક્ટિકલ કરવાનું છે, અને એ પ્રેક્ટિકલ અથવા પ્રેક્ટિસ કરવા માટે આપણે આ બધું સમજીએ છીએ. પણ જ્યારે એ વસ્તુ અનુભવમાં આવે છે એ વખતે ત્યાં આ હોતું નથી. એ વાત પણ અહીંયા આપણને સમજાવી દીધી. આચાર્ય ભગવાને આપણને એ વાત પણ સમજાવી દીધી. એટલે ત્યાં જે અનુભવની વાત કરી એમાં એક વાત એવી કરી કે એમાં દ્વેત એટલે બેપણું રહેતું નથી. બેપણું કયા પ્રકારે બેપણું? તો કે જે અનુભવ કરીએ છીએ તે અનુભવની દશા જ્યારે થાય છે ત્યારે એ અનુભવ કોને થાય છે અને શેનો અનુભવ થાય છે? તો કે આત્માના સ્વરૂપનો અનુભવ થાય છે, અને એ અનુભવ જે થાય છે એ પર્યાયમાં થાય છે. પર્યાય એટલે દશા, એ સમયની સ્થિતિ. એ દશા, એ સ્થિતિ, એ પર્યાય પણ આત્માની જ છે. એ પર્યાય પણ આત્માની જ છે. અને એ પર્યાયમાં પેલું ત્રિકાળ એટલે ત્રણેય કાળે રહેવા વાળું એને ત્રિકાળ કહીએ. ત્રિકાળ જે શુદ્ધ દ્રવ્ય, આત્મદ્રવ્ય, એમાં અનુભવમાં આવે છે. હવે એ ત્રિકાળ દ્રવ્ય તો જ્ઞાયક, આપણે મુખ્ય ગુણની વાત લઈએ તો એ જ્ઞાન કરનાર છે, એ જ્ઞાયક છે. આત્મા બીજું શું કરે? કંઈ કરતો નથી. જ્ઞાન જ કરે છે આત્મા, બીજું કંઈ કરતો નથી. આત્મા જ્ઞાન જ કરે છે એટલે એને જ્ઞાયક કહ્યો. એ ત્રણેય કાળ જ્ઞાન કરવા વાળો છે એટલે એ જ્ઞાયક છે. ત્રિકાળ જ્ઞાયક છે. તો એવા ત્રિકાળ જ્ઞાયકનો અનુભવ એ વખતે થાય છે. એ અનુભવ અતિન્દ્રિયપણે થાય છે, એટલે ઇન્દ્રિયો દ્વારા નથી થતો. એ અનુભવ થાય છે તે અતિન્દ્રિયપણે એ અનુભવ થાય છે. તો એ ધ્યાનની દશામાં અને વિકલ્પ રહિત દશામાં થાય છે. કેમ કે એ વખતે આપણું લક્ષ્ય શું છે? એ વખતે આપણું લક્ષ્ય ક્યાં છે? આપણા જ્ઞાન દર્શનના ઉપયોગ ક્યાં વળ્યા છે? તો આત્મા તરફ વળ્યા છે. એટલે હવે કોઈ બીજા તરફ લક્ષ્ય જતું પણ નથી. એટલે એક જ ને અગ્ર કરીને, આત્માને જ અગ્ર કરીને આપણે ધ્યાન કરીએ છીએ. એટલે એમાં એનો જ અનુભવ થાય છે. હવે અનુભવ થાય છે ત્યારે એમ કહેવામાં આવ્યું કે એ અનુભવનાર અને જેનો અનુભવ થાય છે તે બંને બે નથી રહેતા. એટલે જ્ઞાનનો અનુભવ જે થાય છે, આત્માનો અનુભવ કહો કે જ્ઞાનનો અનુભવ કહો, અને એ જ્ઞાનનો અનુભવ કરનારી એ જ્ઞાનની જ પર્યાય છે. અનુભવમાં થાય છે તો જ્ઞાન, તો એ જ્ઞાન થાય છે આત્માનું, અને એ થાય છે પર્યાયની અંદર. એટલે એ પર્યાય અને એ આત્મા જેનો અનુભવ થાય છે તે આત્મા, એ બંને એક રૂપ થઈ જાય છે. એટલે ત્યાં બે પણ રહેતું નથી એવો એ અનુભવ છે. એને અદ્વૈત કહેવામાં આવ્યો. હવે આ અદ્વૈત કયો? એટલે પછી એક વાત બીજી એમાંથી આવી કે વેદાંતમાં પણ આવું અદ્વૈત કહેવામાં આવે છે, બે પણું નહીં. તો એની સ્પષ્ટતા કરી કે અદ્વૈત ત્યાં વેદાંતમાં જે કહ્યો છે અથવા તો બીજાઓએ બીજા મતમાં કહ્યો છે, એ અદ્વૈતમાં તો એ લોકો પર્યાયને માનતા જ નથી, એકને જ માને છે. એમાં પર્યાયને માનતા જ નથી એ પ્રમાણે એમનો તો અદ્વૈત છે. એટલે સર્વથા પર્યાય બિલકુલ છે જ નહીં, સર્વથા અદ્વૈત એમને તો માન્ય છે. જ્યારે આપણે તો અદ્વૈત દશા તરીકે લઈએ છીએ, એટલે એ અદ્વૈત ક્યારે થાય છે? તો અનુભવના કાળે એને અદ્વૈત પણ થાય છે. બાકી તો પર્યાય જુદી છે છે ને છે. પર્યાય ન હોય, પર્યાય હોય જ નહીં, તો એ બધું અનુભવશે કોણ? આ બધું જ્ઞાન કરે છે કોણ? સમયે સમયે જે કંઈ થઈ રહ્યું છે એને જાણે છે કોણ? એ જાણવા વાળું કોણ છે? એ જ્ઞાનની પર્યાયમાં બધું જણાય છે. જો એ પર્યાયને જ આપણે ન માનીએ તો પછી શું થશે? બાહ્યમાં જે કંઈ બની રહ્યું છે, જેને આપણે જાણીએ છીએ, એ બધું રહેશે જ નહીં, એ તો અભાવરૂપ થઈ જશે. એટલે પર્યાયનો અભાવ થતાં તો પછી પર્યાય જ છે નહીં, તો પછી દ્રવ્યનો પણ અભાવ થઈ જાય. એટલે જૈન માન્યતા જે છે એમાં અદ્વૈતપણાની વાત જે લેવામાં આવી છે, તો અનુભવના કાળે એની એવી દશા છે ત્યારે એને એ અદ્વૈતપણું છે. જ્યારે અન્ય મતમાં જે છે વેદાંત આદિમાં, તો એ સર્વથા એટલે હંમેશને માટે એ અદ્વૈતપણું માને છે. એટલે બે છે જ નહીં, પર્યાય છે જ નહીં. અને એવી રીતે જો પર્યાય નથી એમ લેવામાં આવે તો પછી એ બાહ્યમાં કોઈ વસ્તુ જ પછી રહેતી નથી. કેમ કે જે કંઈ થાય છે એ તો બધું પર્યાયમાં થાય છે. વર્તમાન પર્યાયમાં આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વર્તમાન પર્યાય આપણે જોઈએ તો શું શું કઈ કઈ રીતે પર્યાય છે? તો કે આ આત્માને મનુષ્યપણું પ્રાપ્ત થયું એ પર્યાય છે, આત્માની એ પર્યાય છે. એના અનુરૂપ જે દેહ પ્રાપ્ત થયો, મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો, તે મનુષ્ય દેહને પણ એની પર્યાય છે. દેહ એટલે પૂતગળને પણ એની પર્યાય છે. જે દેહ રૂપે થયું છે એ બધા પૂતગળ છે, એક સ્કંદ બન્યા છે, એની પણ એની પર્યાય છે. તો એ પર્યાયને આપણે માનીએ નહીં તો તો પછી કંઈ રહેતું જ નથી. જગતમાં જેટલા દ્રવ્ય છે બધાની પર્યાય છે, એમાં પૂદગળ દ્રવ્યની કેટલી પર્યાય, એના સ્કંદ થાય અને એનું સ્કંદરૂપે પરિણમન થાય, એટલે કેટલી બધી પર્યાય. એ પર્યાયને આપણે માન્ય ન રાખીએ તો કંઈ જગત જેવું કંઈ રહેતું જ નથી, એટલે બધાનો નાશ થઈ જાય. એટલે એવું અદ્વૈતપણું આપણે માનતા નથી. આ વાતને આપણે ગઈ વખતે લીધી હતી પણ થોડી વધારે સ્પષ્ટતા આપણે અહીંયા કરી છે. તો એક બીજી પણ આજે એક સજેશન મળ્યું છે, એ ઉપરથી એક બીજી પણ વાત હવે આપણે શરૂ કરવાના છીએ. એક સજેશન એવું મળ્યું કે વચ્ચે અડધો કલાક થાય એટલે જરા બધાને પૂછી લેવું કે બધાને બરાબર સમજાયું, કેમ કે કેટલાક આપણી સાથે એવા છે કે જેમણે પહેલા પૂર્વે શાસ્ત્રોનો અભ્યાસ નથી કર્યો એટલે કેટલાક શબ્દોની સમજમાં મુશ્કેલી પડે છે, તો આપણે એ વખતે જરાક પૂછી લઈશું. આવું એક સજેશન આવ્યું તો આપણે બનતા સુધી એને અનુસરશું અને થોડાક વધારે શબ્દો અને સ્પષ્ટતાઓ કરીશું, કેમ કે શાસ્ત્ર છે એટલે શાસ્ત્રના શબ્દો તો ખૂબ આવશે અને આ તો મહાન શાસ્ત્ર છે. આવા મહાન શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય ત્યારે ખાસ મારી બધાને વિનંતી છે કે તમે પણ સાથે અભ્યાસ કરીને આવો અને અભ્યાસ કરવા તરફ લક્ષ રાખો, કેમ કે આવું મોટું શાસ્ત્ર કોઈ જગતમાં કોઈ એમનેમ તમને આપી શકે એવું બને નહીં. મારી તો કોઈ યોગ્યતા જ નથી, હું તો માત્ર ગુરુદેવના આ શાસ્ત્રનો મેં અભ્યાસ કર્યો છે, એટલે અત્યારે આ શાસ્ત્રને આપણે સ્વાધ્યાય રૂપે લીધું છે, એમાં હું ગુરુદેવની વાતને તમારી સમક્ષ મૂકું છું. કેમ કે અત્યારે વર્તમાનમાં એવું છે કે ગુરુદેવના પ્રવચન, ગુરુદેવ એટલે કાનજી સ્વામીને આપણે ગુરુદેવ કહીએ છીએ, એમણે 19 વખત આ શાસ્ત્ર વાંચ્યું છે. એમના જે પ્રવચનો છે એ પ્રવચનો મેં પહેલા પણ સાંભળ્યા છે અને અત્યારે પણ હું એ પ્રવચન સાંભળું છું અને એમાં પ્રવચન રત્નાકર છે જે પ્રવચનોમાંથી બન્યું છે એનો પણ અભ્યાસ કરું છું અને પછી એને સરળતાપૂર્વક મૂકવાનો પ્રયત્ન કરું છું. પણ ખરેખર તો સૌએ બધાએ એ પ્રવચન રત્નાકર પણ વાંચવું જોઈએ અને ગુરુદેવના પ્રવચનો પણ સાંભળવા જોઈએ, તો જ બધું પ્રાપ્ત થાય, એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. એટલે જો એમાં સમજણ ન પડતી હોય ગુરુદેવના પ્રવચનમાં કે પ્રવચન રત્નાકરમાં, તો આપણને સમજણ પડે એ અપેક્ષાએ થોડુંક આપણે સ્વાધ્યાયમાં એને હળવાશથી લઈએ, સહેલું કરીને લઈએ છીએ. પણ મૂળ વસ્તુ છે એ તો ગંભીર છે અને એમાંથી જે પ્રાપ્ત કરવાનું છે એ તો અત્યંત ઉત્તમ વસ્તુ પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે, અનુભવ પ્રાપ્ત કરવાનો છે, એટલે એ આપણું લક્ષ્ય છે. તો આજે હવે આગળ સ્વાધ્યાયમાં વાત લઈએ. હવે અહીંયા આગળ કહે છે, 9મો શ્લોક પૂરો થયા પછીથી આગળ અહીંયા કહે છે કે આગળ શુદ્ધનયનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છે. જો 10મો શ્લોક જે કહે છે એના પછી જે વાત ગાથામાં આવવાની છે, ગાથા કોની છે? કુંદકુંદાચાર્ય ભગવાનની. એટલે કે 13મી ગાથા પછી જે 14મી ગાથામાં જે વાત આવવાની છે એની સૂચનારૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકા લખવા બેઠા છે ત્યારે આપણને એક શ્લોક કહે છે, એ આ 10મો શ્લોક છે. 10મા શ્લોકમાં આગળથી જ એ વાત કરે છે, એટલે શું થાય છે કે એક પ્રકારે ભૂમિકા બંધાઈ જાય છે, આપણને ખ્યાલ આવે છે અને પછી આપણે એ કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથાનો અભ્યાસ કરીએ છીએ. એટલે હવે 10મો શ્લોક અહીંયા જે કહ્યો છે એ આ પ્રમાણે છે કે આત્મ સ્વભાવમ પરમ ભાવ ભિન્નમ આપૂર્ણમ આદ્યંત વિમુક્ત એકમ વિલીન સકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશન શુદ્ધ નયો વ્યુદેતી. 10મા શ્લોકનો અર્થ છે, અહીંયા શ્લોકાર્થમાં કહે છે કે શુદ્ધ નય આત્મ સ્વભાવમ પ્રકાશયમ અભ્યુદેતી, એટલે શુદ્ધ નય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. શું ઉદયરૂપ થાય છે? શુદ્ધ નય. શુદ્ધ નય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે એમ અહીંયા કહેવું છે. હવે શુદ્ધ નય શું છે? એ નય કહીએ એટલે એ જ્ઞાનનો અંશ. આપણે કોઈક દ્રષ્ટિકોણથી જ્ઞાન કરીએ છીએ એને આપણે નય કહીએ છીએ. આ દ્રષ્ટિકોણ કેવો છે? તો કે જે શુદ્ધને બતાવનારો દ્રષ્ટિકોણ છે એટલે એ શુદ્ધ નય છે. એટલે એના દ્વારા જે જ્ઞાન થશે એનો જે વિષય છે એ પૂર્ણ શુદ્ધ છે. એટલે ખરેખર તો જે જ્ઞાન થવાનું છે, જેને એ પ્રગટ કરે છે, એ કોને પ્રગટ કરે છે? એ શુદ્ધ નયનો વિષય જે છે તેને, એટલે એ આત્માના શુદ્ધ સ્વરૂપને. આત્માનું ત્રણે કાળ જે રહેવાવાળું શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધ નય દ્વારા, એવા શુદ્ધ દ્રષ્ટિકોણ દ્વારા આપણને એ પ્રગટ થતું જણાય છે. એટલે અહીંયા એમ કહી દીધું કે શુદ્ધ નય એ આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય રૂપ થાય છે. હવે શુદ્ધ નય જે છે એ ઉદય રૂપ થાય છે એમ કહ્યું, અને શુદ્ધ નયનો વિષય છે એ શુદ્ધ આત્મતત્વ છે એમ કહેવામાં કોઈ બીજી રીતે ફેર પડતો નથી. આપણે જ્યારે એમ કહીએ કે શુદ્ધ નયનો વિષય જે છે તે શુદ્ધ ભગવાન આત્મા, આપણે ભગવાન આત્મા કહીએ છીએ એનું કારણ છે, એ આપણે પાછળથી 72મી ગાથામાં આવશે, ત્યાં 3 વખત ભગવાન આત્મા કહેવામાં આવ્યું છે. એટલે આચાર્ય ભગવાને કહ્યું છે, એટલે આપણે પણ એવી એક અહીંયા શિરસ્તો થઈ ગયો છે કે આત્માની વાત કરીએ એટલે ભગવાન આત્મા કહીએ છીએ. એટલે ભગવાન આત્મા કહેતા આપણો આત્મા, નિજ આત્મા એમ સમજવું, આપણે પણ એમ જ સમજવું કે આત્માને બદલે અહીંયા ભગવાન આત્મા કહેવાય છે. ભગવાન આત્મા શા માટે કહીએ છીએ એની વધારે સમજ 72મી ગાથા આવશે ત્યાં સુધીમાં ઘણી પડી જશે. 72મી ગાથામાં તો આચાર્ય ભગવાને આત્માને ભગવાન આત્મા 3 વખત કહ્યો છે ટીકામાં, ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા એમ 3 વખત કહ્યું છે. તો અહીંયા વાત એ ચાલે છે કે શુદ્ધ નયનો વિષય જે છે એ આત્માના શુદ્ધ સ્વરૂપનો છે. એટલે શુદ્ધ નય દ્વારા જે વિષય જાણવામાં આવે છે અને એને અનુભવવો એમ કહેવું, અથવા તો એમ કહીએ કે શુદ્ધ નયને અનુભવવો, એમાં કોઈ ફેર પડતો નથી. કેમ કે છેવટે શુદ્ધ નય આપણને લઈ જાય છે કોના તરફ? એ શુદ્ધ ત્રિકાળ રહેવાવાળું આત્માનું સ્વરૂપ, જ્ઞાયક સ્વરૂપ, એના તરફ લઈ જાય છે. એટલે અહીંયા એ વાત કરે છે, 9મા શ્લોકના અનુસંધાનમાં આ વાત કરી છે કે હવે એ શુદ્ધ નય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. હવે શુદ્ધ નય ઉદયરૂપ થાય છે તો એમાં ઉદયમાં શું આવે છે? તો કે આત્માનો સ્વભાવ એમાં પ્રગટ થાય છે. હવે આત્માનો સ્વભાવ તો હતો જ, પણ અહીંયા પ્રગટ થાય છે એટલે પર્યાયમાં પ્રગટ થયો. હવે એવી દશા થઈ, અત્યાર સુધી દશા કેવી હતી? અત્યાર સુધી દશા એની કેવી હતી? તો કે એની દશા એવી હતી કે એમાં એની દ્રષ્ટિ પર્યાય તરફ હતી. એને એમ જ હતું કે હું મનુષ્ય છું, હું રમેશ છું, એવી એને માન્યતા હતી. એટલે એનું લક્ષ્ય, એની દ્રષ્ટિ, એનો રસ, એની રૂચિ એ બધું ક્યાં હતું? પર્યાયમાં હતું. હવે એ પર્યાયમાંથી એનો રસ ગયો છે અને પર્યાય તરફથી એનું લક્ષ બદલાયું છે. એટલે હવે એ આત્મા તરફ જ્યારે લક્ષ કરે છે, અને એ કેવો આત્મા? તો કે શુદ્ધ નય જેવો બતાવે એવો શુદ્ધ આત્મા, એવા આત્મા તરફ એ લક્ષ કરે છે. એટલે લક્ષ કરે છે એને આપણે એમ કહીએ છીએ કે એના ઉપયોગને ત્યાં લઈ જાય છે, જ્ઞાન કરવા માટે ત્યાં એના ઉપયોગને ત્યાં લઈ જાય છે. કેમ કે જ્ઞાન જે કરવાની પ્રક્રિયા છે એ ઉપયોગ સહિત થાય છે. એટલે કે જેનું જ્ઞાન કરવું હોય ત્યાં આપણે લક્ષ કરીએ છીએ. એ લક્ષ કરવું કહો કે ઉપયોગને ત્યાં લઈ જવો કહો, બેનો અર્થ એક જ થાય છે. હવે જ્ઞાનની સાથે દર્શન હોય છે, એટલે જ્ઞાન દર્શન બંનેના ઉપયોગ ને એ આત્મા તરફ લઈ જાય છે, અને લઈ જતા એ આત્માને અનુભવે છે. એટલે એ શુદ્ધ નયનો વિષય, એ શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક ભાવ એને એ અનુભવે છે. હવે એવું અનુભવવાનું થયું એટલે ખરેખર એને એવો શુદ્ધ આત્મા પ્રગટ થયો, એને પ્રગટ થયો. અત્યાર સુધી એને એ પ્રગટ નહોતો થયો, હતો તો ખરો પણ એની દ્રષ્ટિ ત્યાં ગઈ ન હતી એટલે એને પ્રગટ નહોતો થયો. શુદ્ધ નય એ આત્માના સ્વભાવને, હવે સ્વભાવ કઈ રીતે હોય? કોઈ પણ વસ્તુનો સ્વભાવ એના ગુણો દ્વારા હોય, એના ગુણો દ્વારા હોય. એટલે આત્માનો જેવો સ્વભાવ છે એવો સ્વભાવ જ રહેવાનું કારણ એના ગુણો છે, એના અનંત ગુણો કે જેમાં કોઈ ફેરફાર થતો નથી, એવા ગુણોને કારણે એનો જે સ્વભાવ શુદ્ધ નિર્મળ સ્વભાવ છે એવા સ્વભાવને પ્રગટ કરે છે. એટલે કે હવે એને એવા સ્વભાવની ઓળખ થાય છે, આત્માની ઓળખ થાય છે, એમ એ ઉદયરૂપ થાય છે. એટલે શુદ્ધ નય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. એટલે હવે એને આત્મા દ્રષ્ટિમાં આવ્યો. એને એટલે કોને? જે આ પુરુષાર્થ કરે છે તેને, જે આ પુરુષાર્થ ધ્યાનમાં કરે છે તેને. એમાં તમે પણ આવી ગયા અને હું પણ આવી ગયો. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં આપણે આપણા આત્મા તરફ દ્રષ્ટિ કરી અને બીજું બધું ભૂલી જઈએ છીએ, કોઈ પણ વિકલ્પ રહેતા નથી, કોઈ પણ વિચાર રહેતા નથી, અને માત્ર પોતાનું સ્વરૂપ, માત્ર પોતાનું સ્વરૂપ એના તરફ જ લક્ષ કરવામાં આવે અને સ્વરૂપનો જ્યારે અનુભવ થાય ત્યારે આપણને એ આત્માનો સ્વભાવ આપણે પ્રગટપણે આપણને પ્રાપ્ત થયો, અનુભવવામાં આવ્યો. અને એ જે અનુભવવામાં આવ્યું તો એમાં શું છે એની અહીંયા વાત આગળ લીધી છે કે શુદ્ધને આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય રૂપ થાય છે. એટલે મને જ્યારે હું મારા સ્વરૂપમાં જઉં છું ત્યારે મને જે આત્મા દેખાય છે તે કેવો દેખાય છે, એટલે કે મને અનુભવાય છે તો કેવો અનુભવાય છે, એમાં ઇન્દ્રિયનો વિષય નથી, અતિન્દ્રિયપણે જે અનુભવ આવે છે એ આત્માનું અહીંયા કે આત્મા વિશે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. કેવો એ અનુભવમાં આવે છે એમાં પાંચ વાત લેવામાં આવી છે, એમાં મુખ્યત્વે પાંચ વાતને લેવામાં આવી છે. તો કહે છે કે તે આત્મ સ્વભાવને કેવો પ્રગટ કરે છે, તો કે પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી તથા પોતાના વિભાવો એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. એ આત્માને કેવો પ્રગટ કરે છે આત્મ સ્વભાવને, તો એ પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. એક વાત. હવે પરભાવ એટલે શું? પરભાવ એટલે પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો, આ ત્રણેય વસ્તુને પરભાવો કહેવામાં આવ્યા. પરભાવ, પર એટલે બીજાના, બીજાના પરભાવો, પરના ભાવો. તો પરના ભાવમાં ત્રણ વસ્તુ આવે. એક તો પરદ્રવ્ય, પરદ્રવ્ય શું છે, સ્વ શું છે એ સમજીએ એટલે બાકી બધું બધું પર થઈ જાય. સ્વ એટલે આત્મા, એના સિવાય બીજું બધું જ પર છે. એટલે સૌથી નજીકમાં રહેલું જે તે શરીર એ પણ પર છે. અને એ પરદ્રવ્યના ભાવો, પરદ્રવ્યના ભાવો એટલે એ પરદ્રવ્યમાં જે ગુણ હોય, પૂતગળ હોય, તો પૂતગળના ભાવ પ્રમાણે એ પૂતગળ પ્રવર્તતું હોય, એના ભાવ એટલે એના ગુણ પ્રમાણે જે એનો સ્વભાવ છે એ ભાવો. જેમ કે સોનું છે તો સોનું સોનાના ભાવે પરિણમે, એટલે કે એ પીળાશ રૂપે, ચિકાશ રૂપે, એની ઘનતા રૂપે, એની મેલિએબિલિટી જે પ્રમાણે છે તે રૂપે, એ રૂપે એનું પરિણમન હોય. પારો તો પારાનું પરિણમન એ રીતે હોય, એ ખૂબ હેવી ભારે ધાતુ રૂપ અને પાછું એ લિક્વિડ રૂપે એમ પરિણમન એનું લાગે. માટી છે તો માટીનું પરિણમન માટીના ગુણ પ્રમાણે પરિણમન લાગે. એટલે એ રીતે જે પરદ્રવ્ય છે એ પરદ્રવ્ય એના ગુણ પ્રમાણે, એના જે સ્વાભાવિક ભાવે પરિણમે એને એના ભાવ કહેવામાં આવે. એટલે એક તો પરદ્રવ્ય થી ભિન્ન, પરદ્રવ્ય એટલે સ્વ આત્મા સિવાય બીજું બધું પરદ્રવ્ય. અને એવા પરદ્રવ્યોના દરેકના જે ભાવ છે એનાથી પણ ભિન્ન. અને ત્રીજું કે એ પરદ્રવ્ય તરફ દ્રષ્ટિ કરતા એના નિમિત્તથી થતા પોતાના, એટલે આ આત્માને જે વિભાવ થાય એવા વિભાવ ભાવોથી પણ ભિન્ન. પરદ્રવ્ય તરફ લક્ષ કરવામાં આવે, એની તરફ દ્રષ્ટિ કરીએ એટલે એના તરફ જોઈને શું ભાવ થાય, તો કે સારું છે કે નરસું છે, ખરાબ છે, અથવા તો એના પ્રત્યે રાગ થાય સારું છે તો, અથવા તો એ ખરાબ છે તો એના પ્રત્યે દ્વેષ થાય, તેવા ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિના ભાવો, સારું ખરાબ છે એવા ભાવો, એના પ્રત્યેના રાગ અને દ્વેષના ભાવો, એ બધા ભાવો, એ ભાવ કોના છે? એ ભાવ તો આ આત્માના છે. અને એ આત્માના ભાવ કેવી રીતે છે? તો કે આત્મા પોતે પોતાના સ્વભાવને છોડી અને બહારમાં એ પરદ્રવ્ય તરફ લક્ષ કરે છે તો એ પરદ્રવ્યના નિમિત્તથી એવા ભાવો આ આત્માને થાય, એટલે એ વિભાવ ભાવો છે. એટલે એવા વિભાવ ભાવોને પણ અહીંયા પરભાવ કહેવામાં આવ્યા છે. તો એના પોતાના, પણ પોતાના ન કહેતા એને પરભાવ કેમ કહેવામાં આવ્યા? કે એ એના મૂળ સ્વરૂપમાં નથી. મૂળ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે, એમાં તો એ શુદ્ધ ભાવ જ છે, સ્વભાવ ભાવ જ છે. અને આ વિભાવ કયો? તો એ તો પરના નિમિત્તે, પરદ્રવ્યની તરફ લક્ષ કરતા, એમાં રસ લેતા, એમાં રૂચિ કરતા એ ઉત્પન્ન થયેલા ભાવ છે, એ એના નથી. અને એ હંમેશા સદા કાયમ ટકવાવાળા પણ નથી, એવા એ ભાવ છે. એટલે એ ભાવને અહીંયા એમ કહ્યું કે એ પરભાવ છે. તો અહીંયા એમ કહેવામાં આવ્યું કે એ પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે આત્માના સ્વરૂપને. એવા પરભાવો ત્રણેય પ્રકારે પરભાવ કયા, તેવા ત્રણેય પ્રકારે પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. હવે આ વાત કરી એ તો નાસ્તિથી કહ્યું, એટલે આત્મ સ્વરૂપને એમાં પ્રગટ કર્યું એમાં બીજા બધાથી ભિન્ન એમ દર્શાવ્યું, એના વિભાવ ભાવોથી પણ ભિન્ન, રાગ દ્વેષના ભાવોથી પણ ભિન્ન એમ એમાં કહેવામાં આવ્યું. પણ એથી કંઈ આખી વાત બધી સમજમાં આવતી નથી, એટલે બીજી વાત પણ આગળ કહે છે કે પરભાવોથી ભિન્ન એટલે પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો અને પોતાના પરદ્રવ્યના લક્ષ્ય થતા વિભાવ ભાવો એ બધાથી તો ભિન્ન છે આત્મસ્વરૂપ. પણ આગળ પણ કહે છે, બીજું શું કહે છે કે વળી તે આ પૂર્ણમ એટલે આત્મ સ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે, સમસ્ત લોકાલોકને લોક અને અલોકને જાણનાર છે એમ પ્રગટ કરે છે. એટલે આત્માનો સ્વભાવ એ જ્ઞાન સ્વભાવ છે અને એ પણ પરિપૂર્ણ છે, એમાં ક્યાંય અધુરાશ નથી, અપૂર્ણતા નથી, એવો પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે. એવા જ્ઞાન સ્વભાવને અને એ જ્ઞાન સ્વભાવ કેવો છે, એ જ્ઞાનની ક્ષમતા શું છે, એ જ્ઞાનનું સામર્થ્ય કેટલું છે, તો કહે છે કે લોક અને અલોક, લોકાકાશ અને અલોકાકાશ, આકાશમાં આપણે બે ભાગ પાડીએ છીએ ને સમજવા માટે, લોકાકાશ જેમાં આ બધા છ દ્રવ્યો આ જગત આખું આપણને જે દેખાય છે એ રહ્યું છે, એમાં અનંત જીવો છે અને અનંતાનંત ભૂતગળો છે, અને બીજા ચાર દ્રવ્યો છે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એટલે લોકાકાશમાં એ છે. અને એ લોકાકાશ સિવાય અલોકાકાશ છે એ અનંત 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 છે, એનો કોઈ અંત જ નથી, એવું લોકાકાશ એ સર્વને જાણવા વાળું એ જ્ઞાન છે. એટલે એ જ્ઞાનની કેટલી પ્રબળતા છે, જ્ઞાનનું કેટલું સામર્થ્ય છે એ અહીંયા દર્શાવ્યું. એ જ્ઞાન કોનું છે, એ આત્માનો સ્વભાવ છે, એટલે એ આત્માનું જ્ઞાન છે. એવા સમસ્તપણે પૂર્ણ એવા જ્ઞાન સ્વભાવી આત્માને પ્રગટ કરે છે. અહીંયા એક બીજી વાત પણ એમાં સાથે લીધી છે કે એ જ્ઞાન સ્વભાવી, પૂર્ણપણે જ્ઞાન સ્વભાવી એવા આત્માને પ્રગટ કરે છે એમ કેમ કહ્યું. હજી અહીંયા એને કેવળ જ્ઞાન તો થયું નથી, અને માત્ર એને શુદ્ધ નયનો આશ્રય કર્યો અને શુદ્ધ નય દ્વારા પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપને જાણ્યું, ત્યાં તો એણે આવા આત્માને પ્રગટ કરે છે એમ કેમ કહી દીધું. આ તો સર્વજ્ઞને હોય, લોકાલોકનું જ્ઞાન, બધા સમસ્ત લોક અને અલોક બધાને જાણે એવું જ્ઞાન તો કેવળ જ્ઞાન થયા પછીથી પૂર્ણ શુદ્ધ સ્વરૂપ થાય ત્યારે હોય છે. તો વાત અહીંયા એમ કરી છે કે સ્વરૂપ તો એવું જ છે, શુદ્ધ જ છે, પૂર્ણ જ છે, જ્ઞાન પણ પૂર્ણ જ છે, જ્ઞાનમાં કઈ અધુરાશ છે જ નહીં. દરેક જીવને માટે જ્ઞાન તો એવું જ છે, પણ એ જ્ઞાનમાં જે ભેદ કહેવામાં આવે છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, એવા પાંચ ભેદ કરવામાં જે આવ્યા છે, એ ભેદ તો કર્મના સંયોગથી છે. કારણ કે જ્ઞાનમાં ભેદ એ કર્મ સંયોગથી છે, શુદ્ધ નયમાં કર્મ ગૌણ છે. એટલે એ જ્ઞાન તો એવું જ છે, પણ કર્મના નિમિત્તે એને એનું જ્ઞાન છે એ હજી પૂર્ણપણે કેવળ જ્ઞાન રૂપે પ્રકાશ્યું નથી, એટલે એને મતિ જ્ઞાન છે કે શ્રુત જ્ઞાન છે. વધારે કંઈક શુદ્ધતા થઈ હોય, અવધિ જ્ઞાન થયું હોય, વિશેષ થયું હોય, મનપર્ય જ્ઞાન થયું હોય અને પૂર્ણ થયું હોય, તો પછી કેવળ જ્ઞાન થયું હોય. હવે એમાં અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન ન થયા હોય તો પણ એને કેવળ જ્ઞાન થઈ શકે. એટલે આ જે ભેદ કરવામાં આવ્યા છે એ તો કર્મના સંયોગથી એવા ભેદ દર્શાવવામાં આવ્યા છે. એમ નથી કે એના જ્ઞાન ગુણમાં કંઈ ઓછપ છે, અધુરાશ છે, એવું કહેવાનો આશય નથી. એટલે અહીંયા એ સ્પષ્ટ કર્યું કે જે આત્માને પ્રગટ કરે છે, પૂર્ણ જ્ઞાન સ્વભાવી આત્માને જ્યારે એ પ્રગટ કરે છે, તો એ પૂર્ણ સ્વભાવી, પૂર્ણ જ્ઞાન સ્વભાવી જ આત્મા છે. પૂર્ણપણે એને જ્ઞાન છે, અત્યારે વર્તમાનમાં પણ એમ જ છે, પણ કર્મના નિમિત્તથી કહેતા શું છે કે કર્મ તો નિમિત્ત કારણ છે. ખરેખર તો વર્તમાનમાં એની એવી યોગ્યતા વર્તે છે એટલું જ. એટલે કર્મ સંયોગથી એ ભેદ છે. અને શુદ્ધનયની વાત લઈએ ત્યારે શુદ્ધનયમાં જે વિષય છે એ કર્મને તો ગૌણ કરીને વાત કરે છે, એમાં ક્યાં કર્મ આવ્યું એમાં તો માત્ર એકલા ત્રણેય કાળ શુદ્ધ જે આત્મા છે એના સ્વરૂપની વાત છે, એ કર્મ સહિત આત્માની વાત નથી લીધી. મલિનતા સહિત આત્માની વાત એમાં શુદ્ધનયમાં હોય નહીં, કે ભેદ સહિત આત્માની વાત શુદ્ધનયની અંદર હોય નહીં. શુદ્ધનયની અંદર કોઈ આત્મા એવા આત્માની વાત આવે નહીં જે મલિનતા સહિત હોય કે પર્યાય સહિત હોય કે કોઈ બીજી રીતે એવી તો ભેદ સહિત હોય એવી વાત તો આવે નહીં. એમાં તો અખંડ એક શુદ્ધ આત્મ સ્વરૂપ છે એની જ વાત આવે. એટલે શુદ્ધનયની અહીંયા વાત ચાલે છે, તો શુદ્ધનયમાં તો એ બધું ગૌણ કરી દેવામાં આવ્યું છે. એટલે એમાં જે સમસ્ત લોકાલોકને જાણનાર એવો આત્મા પ્રગટ કરે છે એમ કહ્યું છે, એનો અર્થ એવો થયો કે આત્માનું સ્વરૂપ ત્રિકાળ ત્રણેય કાળ તો એ શુદ્ધ છે અને જ્ઞાન સ્વરૂપ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ છે. આ બીજી વાત આમાં કરવામાં આવી. હવે એના પછીથી આગળ ત્રીજી વાત કરે છે કે વળી તે આદિ અંત વિમુક્તમ, એટલે આદિ અંત વિનાનો આત્મ સ્વભાવને આદિ અંતથી રહિત પ્રગટ કરે છે. આત્માનો સ્વભાવ, સ્વભાવ ક્યારે હોય કે એમાં એવા ગુણ હોય તો એવો સ્વભાવ થયો હોય. તો આત્માનો એવો સ્વભાવ છે કે જેને આદિ નથી. આદિનો અર્થ શું થાય છે? આદિ એટલે એની શરૂઆત થઈ નથી, અર્થાત કોઈ આદિથી માંડીને એટલે શરૂઆત થઈ હોય, ઉત્પત્તિ થઈ હોય તો એને આદિ કહેવામાં આવે. એટલે એને અનાદિ, આદિ નહીં તે અનાદિ. તો અર્થાંત કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે. એટલે એનો અંત પણ નથી, કોઈ રીતે એનો અંત પણ થતો નથી. એવું એ શાશ્વત સ્વરૂપ આત્માનું છે એને એ પ્રગટ કરે છે. જેનું આદિ કે અંત નથી એવું શાશ્વત સ્વરૂપ છે એને એ પ્રગટ કરે છે એમ અહીંયા કહેવું છે. એટલે અહીંયા સમજાયું કઈ રીતે કે આત્મ સ્વભાવને આદિ અંત વિનાનો, આદિ અંતથી રહિત પ્રગટ કરે છે. અર્થાત કોઈ આદિથી માંડી એટલે શરૂઆતથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈ ચીજથી જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે. જો અહીંયા એક બીજો શબ્દ મૂક્યો, પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે. હવે પારિણામિક ભાવ ખરેખર એ કોઈ ભાવ નથી. જે પેલા બાકીના જે ચાર ભાવ કહેવામાં આવે છે, ઔદયિક ભાવ, ઉપસમ ભાવ, ક્ષયોક્ષમ ભાવ અને ક્ષાયિક ભાવ, એમાં તો એ ભાવ છે અને એ તો ક્ષણિક છે અને એ તો પર્યાય રૂપે છે. અહીંયા જે પારિણામિક ભાવ કયો, એ પારિણામિક એ ખરેખર ભાવ નથી પણ એ તો દ્રવ્ય છે, એ તો દ્રવ્ય છે. હવે પારિણામિક ભાવ એટલે શું? કે જેમાંથી પરિણામો એક પછી એક પછી એક પછી એક હંમેશ ઉત્પન્ન થયા કરે એને પારિણામિક કહેવામાં આવે. પારિણામિક અર્થે એનો અર્થ કેવો થાય છે કે પોતે એમાંથી એ એવો છે કે જેમાં અનંત પરિણામો સમાયેલા છે એટલે એમાંથી પરિણામો થાય છે, જેમાંથી પર્યાયો થયા કરે છે તેવું. એટલે પોતે પૂર્ણ છે, એ પોતે પૂર્ણ છે એટલે પરિણામો થાય છે. તો બીજું કોઈ દ્રવ્ય લઈએ એ પણ પારિણામિક કહી શકાય. એટલે પુદ્ગળ દ્રવ્ય છે એ પણ પારિણામિક તો કહેવાય. એટલે અહીંયા આપણે સામાન્ય રીતે જીવને માટે, આત્માને માટે પરમ પારિણામિક ભાવ એમ શબ્દ વાપરીએ છીએ. તો એવા પરમ પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ એટલે કે જે હંમેશા કાયમ રહેવા વાળું છે એને જે પારિણામિકપણું હોય કે જેમાંથી પરિણામો થયા કરે, એટલે એવા આદિ અને અંત રહિત એવા આત્માને અહીંયા પ્રગટ કરે છે. આ ત્રણ વાત થઈ. હવે એનાથી આગળ કહે છે, ચોથી વાત કહે છે કે વળી તે આત્મ સ્વભાવને એક સર્વ ભેદ ભાવોથી એટલે દ્વૈત ભાવોથી રહિત એક આકાર પ્રગટ કરે છે. બીજા અન્ય ભાવો, વિકલ્પો, આપણે દ્વૈતની વાત ઘણી કરી છે, તેવા બેપણાની, એવા બેપણાના કોઈ પણ ભાવ લઈએ ભેદરૂપ, એવા ભેદરૂપ થી રહિત એટલે હવે એમાં કોઈ ભેદ ન હોય, એક પણે છે, અનંત ગુણ છે છતાં પણ ભેદરૂપે નથી, દ્રવ્ય ગુણ પર્યાય બધું છે છતાં પણ કોઈ ભેદરૂપ નથી, એવી વાત જ્યારે લેવામાં આવે જેનો સ્વભાવ એક છે, અખંડ છે, એવા આત્મ સ્વરૂપને સર્વભેદથી રહિત એટલે દ્વૈત ભાવોથી રહિત એક આકાર પ્રગટ કરે છે. એક રૂપે પ્રગટ કરે છે. આકારનો અર્થ અહીંયા એક રૂપ એ પ્રગટ કરે છે. અને એના પછી વાત લીધી છે પાંચમી વાત કે જેમાં સમસ્ત સંકલ્પ વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. હવે કોઈ સંકલ્પ પણ નથી અને કોઈ વિકલ્પ પણ નથી. સંકલ્પ વિકલ્પ રહિત એ થયો છે. એટલે જ્યારે આ અનુભવમાં આવ્યો છે તો સુધનએ જે અનુભવ કરાવ્યો એ આવા આત્માનો અનુભવ કરાવ્યો. હવે સંકલ્પ અને વિકલ્પના સમૂહો, કોઈ પણ સંકલ્પ નહીં, કોઈ પણ વિકલ્પ નહીં, સમૂહ કહેતા બધું જ એમાં આવી જાય અને વિલય થઈ જાય એટલે હવે એમાં રહ્યા નથી એવા આત્માને પ્રગટ કરે છે. હવે સંકલ્પ એટલે શું અને વિકલ્પ એટલે શું એ અહીંયા કહેવામાં આવ્યું છે એ પણ આપણે સમજીએ. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ ઉદગલ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ વગેરે, અહીંયા આદિનો અર્થ વગેરે થાય, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ વગેરે પૂદગળ દ્રવ્યોમાં, એ બધા પૂદગળ દ્રવ્યો કયા, એમાં પોતાની કલ્પના કરવી. પોતે કોણ છે? પોતે આત્મા છે અને એ આત્માની કલ્પના એ રૂપે કરવી. હવે દ્રવ્યકર્મ તરીકે જે મળ્યું છે કે ભાવકર્મ છે કે નોકર્મ છે એ એમાંથી કોઈ રૂપે આત્મા નથી, છતાં એમાં એ આત્મા પોતાપણું કરે, પોતે ત્યાં છે એમ કરે, એકત્વ કરે, પોતે એમાં એકત્વ કરે તો એનું નામ એ સંકલ્પ કહેવામાં આવે. સૌથી નજીક એ શું છે એની સૌથી નજીક નોકર્મ શરીર છે. તો એ શરીર જે છે એ શરીર એટલે હું આત્મા એમ જે ભાવ કરવામાં આવ્યો એવી જો કલ્પના કરી અથવા તો એ શરીરમાં હું એનું આમ કરું છું એવો કંઈ પણ વિચાર કરવામાં આવ્યો તો એને સંકલ્પ કહેવામાં આવે. એ જ પ્રમાણે કર્મ સંબંધી કે ભાવ કર્મ સંબંધી, દ્રવ્ય કે ભાવ કર્મ સંબંધી એની અંદર કોઈ પણ કલ્પના કરવામાં આવી એ બધાને સંકલ્પ કહેવામાં આવે. અને વિકલ્પ એટલે શું એની વ્યાખ્યા અહીંયા કરી છે કે જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થવો તેને વિકલ્પ કહે છે. જ્ઞેયોના ભેદ, આપણે જ્ઞેયોને જાણવા માટે નિક્ષેપની વાત આપણે કરી હતી. નિક્ષેપમાં આપણે શું કરીએ છીએ, ચાર પ્રકારે લીધું ને કે જ્ઞેયોને એ રીતે જાણીએ છીએ, નિક્ષેપ દ્વારા જાણીએ છીએ. તો હવે એ જ્ઞેયો તો જુદા જુદા પ્રકારે છે, એટલે જ્ઞેયો જુદા જુદા છે એમાં તો ભેદ છે, પણ એને લીધે થઈને જ્ઞાનમાં ભેદ થવો એનું નામ વિકલ્પ. એટલે જ્યારે આપણે જ્ઞેયને જાણીએ તે જ્ઞેયમાં ભેદ રૂપ કલ્પના કરવામાં આવે ત્યારે એને એ વિકલ્પ કહેવામાં આવે. જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ થાય એવા જ્ઞાનમાં ભેદ માલુમ પડે એનું નામ વિકલ્પ. જ્ઞાન પોતે પોતા રૂપે પરિણમે છે અને આત્માને જ જ્ઞેય બનાવીને પરિણમે છે તો આવા કોઈ ભેદો હોતા નથી. પણ જગતના પદાર્થો તરફ જ્ઞાન, એમાં રસ લઈ, રૂચિ લઈ અને એને જાણે છે તો એને બધા ભેદ દેખાય છે, એટલે એનું જ્ઞાન છે એમાં ભેદ એને માલુમ પડ્યો, એટલે એનો અર્થ કે વિકલ્પમાં રાચી રહ્યો છે. અત્યારે એક જગ્યાએ દ્રષ્ટિ કરીએ તો લેમ્પ દેખાય, બીજી જગ્યાએ દ્રષ્ટિ કરીએ એટલે કોમ્પ્યુટર દેખાય, ત્રીજી જગ્યાએ અહીંયા ક્લોક દેખાય, ચોથી જગ્યાએ ફોન દેખાય. આ બધી જગ્યાએ દ્રષ્ટિ કરતા બધા જ્ઞેયો જુદા જુદા ભેદ રૂપે દેખાયા. હવે જેટલા ભેદ કર્યા એટલા વિકલ્પ થયા. બહુ સહેલું છે, સમજાય તેવું છે. એટલે જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ પડ્યો એવો માલુમ થવો એનું નામ વિકલ્પ છે. એટલે આવા વિકલ્પો હોય નહીં કે પેલા જેમ કયા તે પ્રમાણેના સંકલ્પો પણ હોય નહીં. એટલે સંકલ્પ અને વિકલ્પના સમૂહો જ્યાં વિલય થઈ ગયા છે એવા આત્મા, એવા ભગવાન આત્માનો એમાં અનુભવ થયો, એટલે એમાં એમ કહેવામાં આવ્યું કે શુદ્ધ નય દ્વારા એવા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ. આવો શુદ્ધ નય પ્રકાશરૂપ થાય છે. આ પ્રમાણે અહીંયા આ દસમો કળશ કહેવામાં આવ્યો. હવે આમાં જે વાત કરવામાં આવી છે એ પછી ચૌદમી ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાને ખૂબ વિસ્તારથી વાત એમાં જણાવી છે. એટલે આ પહેલા જ આ દસમા શ્લોકમાં આ વાત કરવામાં આવી. આ દસમા શ્લોકમાં જે વાત કરવામાં આવી છે એના સંબંધી થોડીક વાત આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના વચનામૃતમાંથી આપણે એટલે કે પ્રવચન રત્નાકરમાંથી આપણે આવતી વખતે લઈશું અને પછી આપણે 14મી ગાથા શરૂ કરીશું. સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.